સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વડતાલ પ્રકરણ વચનામૃત 11મું. ભગવાન ભક્ત બ્રાહ્મણ ને ગરીબના દ્રોહથી જીવનો નાશ, સત્પુરુષ માહેતથી આત્મદર્શનનું. સંવત 1882ના પોષ સુધી પૂનમની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ હેઠે પાટ ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠની વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા ને કર્ણની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમારો તો એવો સ્વભાવ છે, જે એક તો ભગવાન ને બીજા ભગવાનના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય, એ ચારથી તો અમે અતિશય બીએ છીએ, જે રખે એમનો દ્રોહ થઈ જાય નહીં, અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી, કેમ જે એ ચાર વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય પણ જીવ નાશ પામે નહીં, અને એ ચારમાંથી એકેનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ તે કેમ જાણો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પર્વતનું કે બીજું એવું જે કોઈ જળ દેહ આવે તેમાં કોઈ કાળે જીવનું કલ્યાણ થાય નહીં, એટલે એના જીવનો નાશ થઈ ગયો એમ જાણવું. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને એ ચારમાંથી કોઈનો દ્રોહ ન કરવો, અને વળી ભગવાન કે ભગવાનના ભક્ત તે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં, કેમ જે માન છે તે તો ક્રોધ, મત્સર, ઈર્ષા ને દ્રોહ એનો આધાર છે, અને માની હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય, અને ભગવાનના ભક્તને જો બિવરાવતો હોય ને તે પ્રભુનો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો, અને અમારો તો એ સ્વભાવ છે, જે બ્રાહ્મણનો ને ગરીબનો ને ભગવાનના ભક્તનો કોઈ દ્રોહ કરે તે તો અમને દીઠો જ ગમે નહીં, અને આ લોકમાં ને પરલોકમાં તેને ને અમારે સોબત રહેવાની નથી. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજે બે પદ ગૌરવ્યા, જે મારા હરજીશુ હેત નદી સેરે તેને ઘેર શીદ જઈએ, એક તો એ, અને બીજું જે મારા વાલાજીશુ વાલપ દિસેરે તેનો સંગ કેમ તજીએ. અને પછી એ બે પદ શીખ્યાની સત્સંગી માત્રને આજ્ઞા કરીને એમ કહ્યું, જે એ બે પદમાં વાર્તા છે તેને નિત્ય ગાઈને સંભાળી રાખવી. એમ કહીને શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણના મંદિર આગળ એક મંચ હતો તે ઉપર આવીને વિરાજમાન થયા. પછી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, જે આ સંસારની વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે છે, પણ તેને ભગવાનનો ને સંતનો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા, પણ એને ભગવાનનો આશરો નથી, માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, મત્સર તેણે એના જીવને હરવી નાખ્યો છે, અને કામાદિક જે શત્રુ તે એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાનને ભગવાનના સંતને સમજે છે. જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી, તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા હોય, એમ ભગવાનને ભગવાનના સંતને વિશે દોષ સમજે માટે શાસ્ત્ર પુરાણ વાંચે, પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ મહાત્મ્ય સમજાતું નથી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ, તે તો ત્રણ શરીર ને ત્રણ અવસ્થા તે થકી પરવર્તતા હોય અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાની વિશે એકે માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. અને જ્યારે એને મોટા પુરુષના સરખી સ્થિતિ થાય, ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષનો મહિમા એને ન જણાય, ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપને વિશે સ્થિતિ પણ ન થાય. ને આત્માને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષનો મહિમા પણ ન જણાય, માટે પરસ્પર વિરોધ આવ્યો. તે વિરોધ ટળે તે ઉપાય કહો. પછી જેની જેવી નજર પૂગી તેણે તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ. એનો ઉત્તર તો એ છે, જે પૃથ્વીની વિશે જે ભગવાનનો અવતાર, તેને મળેલા જે સંત, તે સંગાથે જ્યારે એને અતિશય પ્રીતિ થાય, ત્યારે એ સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાસે નહીં. અને જેને જે સંગાથે દ્રઢ હેતુ હોય, તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે જ નહીં, અને તેના વચન પણ સત્ય મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. માટે સત્પુરુષને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે, અને પરમેશ્વરનું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન છે. ઇતિ વચનામૃતમ વડતાલ પ્રકરણનું 11મું થયું.